ભરતજી રાજસભાની વચ્ચે સૌને પોતાનું મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે. અને એમાં જ્યારે ભરતજીએ પોતે સ્વીકાર કરી લીધો કે તમે મારા હિતની વાત કરી છે અને મારે એનો સ્વીકાર કરવો જ જોઈએ, તે છતાંય મારા હૃદયની જે વાત છે એ પણ તમારે સાંભળી લેવી જોઈએ. હું આપ સૌને વચ્ચે એક મર્યાદા તોડી રહ્યો છું, જેને કહેવાય કે જે ન કરવા જેવું એવો અવિવેક મારાથી આપની વચ્ચે થઈ રહ્યો છે. અને એ અવિવેક થાય, થવાનો જ છે, નક્કી જ છે. તે પહેલા હું આપની ક્ષમા, અપરાધ થવાનો જ છે એમ સમજીને, અને ભરતજી કેવું શાણપણ વ્યક્ત કરે છે, કોઈ પણ વ્યક્તિ જો ભૂલને છુપાવવા માટે જ મોટા ભાગે પ્રયત્ન કરતી હોય છે, પણ અહીંયા ભરતજી ભૂલ પ્રગટ કરતા પહેલા જ એના માટે ક્ષમા યાચના માંગી રહ્યા. કેવો વિનય, કેવો વિવેક, કેટલો સુંદર વ્યવહાર. અત્યારે તો એ પોતે રાજા તરીકે જ છે વંશની અંદર, પણ વિવેક અને વ્યવહારની અંદર પણ એ બહુ સ્પષ્ટ છે. હું આપની સામે કંઈ પણ જવાબ આપું અને એમાં તમને અવિવેક લાગે તો તે પહેલાં જ હું આપ સૌનો અહીંયા અગાડી ક્ષમા માગી લઉં છું. ઉત્તર દેવ, ઉત્તર આપી રહ્યો છું. ક્ષમાવું અપરાધ, મારો અપરાધ તમે બધા જ માફ કરી દેજો, ક્ષમા આપી દેજો. સ્વાભાવિક છે, જે સજ્જન માણસ છે ને એ સામી વ્યક્તિની પરિસ્થિતિ જોઈને જ કે તમે બધા તો સાધુ પુરુષ સજ્જનો છો એટલે મારે વિશેષ કહેવાનું નથી. કેમ? ગુણ દોષ ગણાહી ને સાધ. જે વિવેકી માણસ છે, જે સજ્જન છે, સાધુ છે, એ આવી પરિસ્થિતિ વાળી વ્યક્તિનો દોષ જોતા નથી. સ્વાભાવિક. એકવાર મહાભારતની વાત છે, 12 વર્ષનો દુકાળ પડેલો અને એ 12 વર્ષના દુકાળમાં વિશ્વામિત્ર તપ કરીને જાગ્યા ઉઠ્યા. વર્ષોનું તપ હતું અને તપમાંથી જાગ્યા પછી મને ભૂખ લાગી છે, પણ ક્યાંય કહેતા ક્યાંય કશું ના મળે. 12 વર્ષનો દુકાળ, શું મળે? પાંદડા ક્યાંથી લાવવા? એટલે ભિક્ષા માગતા માગતા કસાઈને ત્યાં પહોંચ્યા. મારે ભિક્ષા જોઈએ, હું તો કસાઈ છું, તમે ગુસ્સે થઈને મને શ્રાપ ન આપી દો એટલા માટે મેં તમને પહેલું કહ્યું કે કઈ નહીં, પ્રાણ બચાવવા છે. તું મને આરત કાહ ન કરહી કુકર્મ, દુખિત દોષ ગુણ ગણહી ન સાધુ. તો કે છે તું મને, તો કે છે કે નિષેધ એવું કૂતરાનું માંસ છે, કે છે મારી પાસે, હું આપને કેવી રીતે આપું? છતાંય અને એમાંય નિમ્ન કોટીનું માણસ મારી ઉપર ગુસ્સે નથી. એટલે વિશ્વામિત્રએ પેલા કસાઈને કહ્યું, અત્યારે જે હોય તે આપ, મારો પ્રાણ સંકટમાં છે, ધર્મ સંકટ. એટલે એ કસાઈનો પણ અપરાધ ન રહ્યો, વિશ્વામિત્રનો પણ અપરાધ ન રહ્યો. કેમ? કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે માણસ શું ન કરવા જેવું પણ કરતો હોય, જેને આપદ ધર્મ કહેવામાં આવે. અહીંયા ભરતજીએ બહુ સ્પષ્ટ કહી દીધું કે હું અત્યારે દુખી છું, પીડિત છું. કદાચ મારી એ દુખિત અને પીડિત માનસિક અવસ્થામાં હું કંઈક બોલી જઉં તો તમે એ દોષને દોષ ના સમજશો. પણ એ પરિસ્થિતિ એવી, ઘણીવાર માણસ પોતે પણ એને ન કરવાનું હોય, ન ઈચ્છિત હોય, એના સંસ્કારમાં એના હોય, એની પરંપરામાં એના હોય, ને છતાંય કરી નાખે ક્યારેક, ત્યારે સમજવાનું કે માણસની અંદર કંઈક માનસિક સંતુલન એની પાસે નથી. અને દુઃખી માણસ હોય, અત્યંત દુઃખી માણસ હોય ને, એ પોતાની જાતને નથી સંભાળી શકતો, તો મન ઉપર કેવી રીતે નિયંત્રણ રાખે. બસ એ વાતને દ્રઢ કરાવતા ભરતજીએ કહી દીધું, દુઃખી તો દોષ ગુણ ગણાય સાધુ. દુઃખી માણસના ગુણદોષ ત્યારે પણ જે સજ્જન સાધુ માણસ છે એ લક્ષ્ય નહીં આપેલું. કેમ કે હમણાં આ માણસ દુઃખી છે, પીડિત, કદાચ ભીખ માગતો હોય, ન ભાગવાની હોય, પણ એને ભૂખ લાગેલી હોય, કંઈ મળતું ના હોય, તો ગમે તેમ કંઈક આપો. પણ તો એ જે બ્રાહ્મણ પોતે નથી, પોતે સાધુ નથી, ત્યાગી નથી, છતાંય ભીખ માગે, ભરતજી બોલશે, જાતે જ કહેશે, માગવ ભીખ ત્યાગી નિજ ધર્મ, આર્ત કાહન કરહી કુકર્મ. હું મારો ક્ષત્રિયનો ધર્મ છોડીને ભીખ માગું છું તમારી સૌની પાસે. જો આટલે સુધી આર્ત જેને કહેવાય, દુઃખી દુઃખી વ્યક્તિ ક્યારે પણ આજુબાજુના વાતાવરણને, પોતાની ઇજ્જતને કશાને જોતું નથી. અને એટલા માટે ગુરુ મહારાજની પાસે કહ્યું, ક્ષમા અપરાધો માં ક્ષમા આપી દે. સચિવો અને સમસ્ત અયોધ્યાની પ્રજાને કહી દીધું કે તમે બધા તો રામરાજની અંદર રહેવા વાળા સાધુ પુરુષો છો, હું એક પીડિત દુઃખી ભ્રમિત મન વાળો છું, કદાચ મારા બોલવાની અંદર કંઈક અણછાતું થઈ જાય ને, તે પહેલા હું આપની પાસે ક્ષમા માગી લઉં છું. હજુ તો બોલ્યા તો નથી. માણસને ક્ષમા માગવી હોય ને તો બહુ જ કઠણ લાગે, સંકોચ થાય. હું માગું માફી માગું, કોણે કહ્યું? ભૂલ થઈ હોય છતાંય માફી માગવાની તૈયારી ના હોય, જ્યારે અહીં તો ભૂલ હજુ થઈ જ નથી. અને એમ કહેતા કહી દીધું કે મને કહેતા વાત કહેતા હું ઉત્તર આપી રહ્યો છું, અને એમાં કંઈક મારી ભૂલ થઈ જાય તો મને ક્ષમા આપે. અને તે પહેલાં કહે છે, આ તમને જવાબ આપવાની જ હું ભૂલ કરી રહ્યો છું. સામો ઉત્તર આપવો એ જ મોટામાં મોટી ભૂલ છે, સામો બોલી ના શકાય. એ જે મર્યાદા તૂટી રહી છે એના માટે હું આપ સજ્જનોની પાસે વિનંતીપૂર્વક માફી ક્ષમા માંગી રહ્યો છું. હું કહું તે પહેલા જ મને માફ કરી દે.
ઇતુ સુરપુરાસ્ય રામ બના કરણ કહો મોઈરાજ.
અત્યારે પરિસ્થિતિ તો જુઓ તમે, કઈ પરિસ્થિતિ છે. અને મને રાજ કરવાનું, ઘરમાં મૃતદેહ પડ્યો હોય, અને એક બાજુ કે ભાઈ જમી લો ને, ચા પી લો ને, કોઈને ત્યાં બેસણામાં ગયા ને કંઈક નાસ્તો કરી લો ને, ખવાય ખરું, એ લેવાય ખરું, મોડામાં જાય ખરું, આવી બી. તો અહીંયા ભરતજીએ બધા આખા સમાજને કહી દીધું કે પિતૃ સુરપુર શ્રી રામ બન, પિતાજીનું નિધન થઈ ગયું, સીતારામ જીવનમાં ગયા. અને આ બધા ઉપર આ બધી પરિસ્થિતિ છે ને, એની પર મને રાજ કરવાનું કહો છો? હજુ કંઈક સારી પરિસ્થિતિ હોય, કટોકટીની ભયંકર પરિસ્થિતિ હોય ને, એને બેસાડે ગાદી પર, લો આ ખુરશી પર તમે રાજ કરો. પણ પરિસ્થિતિ નથી. અહીંયા ભરતજીએ પણ પરિસ્થિતિનું સર્વને ભાન કરાવતા બહુ સ્પષ્ટ કહી દીધું કે પિતાજીનું નિધન આ દુઃખદ ઘટનાઓ છે, આ સમાચાર, આ ઘટના દુઃખદ છે. પિતાનું નિધન અને સીતારામજીનું વન જવું, અને દુઃખદ ઘટનાની ઉપર મને એમ કહો છો તમે જમવા બેસો, રાજસિંહાસન ઉપર બેસી જાઓ, કેવી રીતે બની શકે? આ તો બીજા શબ્દોમાં કહીએ તો પ્રજાએ જે કંઈ સલાહ સૂચન આપ્યા ને એની પર ભરતજી ઠપકો આપી રહ્યા છે.
જીએ જાનહુ મોરિત કૈયા પન બડકાર.
અને તમે મને જે રાજ કરવાની વાત કરો છો એમાં આગળ કહું છું, હવે જે કડક શબ્દો બોલવાના હોય તો પહેલેથી જ ક્ષમા માંગી લીધી છે, એટલે કોઈ એમના કે ભરતજી તમે વધારે પડતું બોલો છો, તમે ઉગ્ર થઈને બોલો છો, તમારા કડક શબ્દો બોલો છો, તમે કોઈ કહે નહીં તેમને, એટલે તે પહેલાં જ કહી દીધું ક્ષમા અપરાધ, મારો અપરાધ ક્ષમા કર. અને આ પરિસ્થિતિ ઉપર તમે કઈ બીજા શબ્દોમાં કહીએ ને કે આજે રાજકારણીઓ મરદા ઉપર ખીચડી પકાવવાની, મૃતદેહ હોય, બળતો હોય, લોકોનો દુઃખ દુઃખ હોય, પીડા હોય, એના હૈયા બળતા હોય, અને એની ઉપર ખીચડી, એ ખીચડી રાંધવાની ભાવે કરી, કેવી રીતે ખવાય ચિતા ઉપર. આ તો બધા રાજકારણીઓ છે, ચિતા પ્રજાની મોંઘવારીની ચિતા ઉપર ખીચડી પકવી પકવીને ધરાઈને ખાય એવા છે. પણ ભરતજી કહે છે કે એ હિતે જાનહુ, આની અંદર મારું હિત સમજો છો?